એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે કવિતાના શબ્દોની પેલે પાર જોવાના છીએ, એટલે કે કવિતા જે કહે છે તેના કરતાં ઘણું વધારે સૂચવે છે. એ જે સૂચિત અર્થ છે જેને ભારતીય કાવ્યશાસ્ત્રમાં ધ્વનિ કહે છે એની સંકલ્પનાને આપણે આજે જરા ઊંડાણપૂર્વક સમજીશું. આપણી પાસે જે સ્રોત સામગ્રી છે એના આધારે ધ્વનિના મુખ્ય પ્રકારો કયા છે અને તેમાં સૌથી મહત્વનું શું છે એ જાણવાનો આપણો આજનો પ્રયાસ રહેશે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં જંપલાવીએ.
બિલકુલ. કવિતા એટલે જુઓ, ફક્ત શબ્દોનો સરવાળો નથી હોતો, પણ અર્થની એક આખી અનોખી સૃષ્ટિ હોય છે. ધ્વનિ એટલે એ જ સૂચિતાર્થ, વ્યંગ્યાર્થ, જે સીધું કહેવાયું નથી પણ કવિતાના માધ્યમથી આપણા સુધી પહોંચે છે. અને આપણા સ્રોતોના આધારે આ સૂચિત અર્થના મુખ્યત્વે ત્રણ પ્રકારો માનવામાં આવ્યા છે. વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ. આ ત્રણેયની સફર રસપ્રદ છે, પણ અંતે આપણે જોઈશું કે એક પ્રકાર એવો છે જેને કાવ્યનો આત્મા જ ગણવામાં આવ્યો છે. અહીં વસ્તુ એટલે કોઈ હકીકત, કોઈ વિચાર, કોઈ બાબત, સિમ્પલ ફેક્ટ. જ્યારે કાવ્યમાં કોઈ હકીકત કે વિચાર સીધો કયા વગર માત્ર ઇશારાથી, સૂચનથી પ્રગટ થાય ત્યારે તેને વસ્તુધ્વનિ કહે છે. જાણે પડદા પાછળ રહેલી વાસ્તવિકતા એમ સમજો ને.
રસપ્રદ લાગે છે. કોઈ ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ થશે?
ચોક્કસ. એક ખૂબ જાણીતો સંસ્કૃત શ્લોક લઈએ. ગચ્છ ગચ્છસી ચેતકાંત પંથાનઃ સંતુ તે શિવાઃ મમાપિ જન્મ તત્રૈવ ભૂયાદ અત્ર ગતો ભવાન. હવે આનો સીધો અર્થ જેને આપણે વાચ્યાર્થ કહીએ તે એવો છે કે એક નાયિકા જેનો પ્રિયતમ પરદેશ જઈ રહ્યો છે એ એને કહે છે, હે પ્રિયતમ, જો તું જાય છે તો ભલે જા, તારા માર્ગો કલ્યાણકારી થાઓ અને તું જ્યાં જાય છે તે જ સ્થળે મારો પણ ફરી જન્મ થાઓ.
ઓ, આ તો વિદાય વેળાની શુભેચ્છાઓ જેવું લાગે છે. દેખીતી રીતે તો સંમતિ આપે છે, પણ આમાં છુપાયેલી વસ્તુ કે હકીકત કઈ, એ શું છે?
બરાબર, એ જ મુદ્દો છે. વાચાર્થ તો વિદાયની સંમતિ અને શુભેચ્છાનો છે. દેખીતી રીતે તો બધું સારું લાગે છે, પણ નાયિકાના મદય હૃદયની વાત જુદી છે. એ જે સૂચવે છે, જે વ્યંગ્યાર્થ છે, તે આ છે, તું જઈશ તો હું જીવી શકીશ નહીં, મારું મૃત્યુ થશે. આ જે સૂચિત હકીકત છે વિરહમાં મૃત્યુની સંભાવના, તે અહીં વસ્તુ છે. આથી આ વસ્તુ ધ્વનિનું ઉત્તમ ઉદાહરણ છે.
અચ્છા, સમજાયું. એટલે શબ્દો જાણે એક મોહરું છે અને પાછળ એક કડવી કે તીવ્ર હકીકત છુપાયેલી છે, એમ ને? બીજું કોઈ ઉદાહરણ છે આ પ્રકારનું?
હા, એક બીજો શ્લોક પણ ધ્યાનમાં લેવા જેવો છે. શિખરણી કોનું નામ કિયચ્છિરમ કિમ અભિધાનમ સાવ કરો તપઃ તરુણી યન તવા આધર પાટલમ દશતિ બિંબ ફલ શુક શાવકઃ. અહીં કોઈ નાયિકાને ઉદ્દેશીને કહે છે, હે તરુણી, આ પોપટના બચ્ચાએ કયા પર્વત પર કેટલો સમય કયા નામનું તપ કર્યું હશે કે જેથી એ તારા હોઠ જેવા લાલ બિંબ ફળને ચૂથી રહ્યું છે.
અરે વાહ, અહીં તો પોપટના ભાગ્યની ઈર્ષા કે પ્રશંસા જેવું લાગે છે. આમાં શું સૂચવાય છે, કઈ હકીકત?
અહીં સૂચિત થતી વાત એ છે કે આ વાક્ય બોલનાર નાયક પોતે જ નાયિકાના અધરનું પાન કરવા, એટલે કે એને ચુંબન કરવા અત્યંત અભિલાષી છે. આ જે સૂચિત અભિલાષા છે એ પણ એક વસ્તુ જ છે, એક માનસિક હકીકત છે. એટલે આ પણ વસ્તુધ્વનિ જ કહેવાય. અહીં રસપ્રદ એ છે, જુઓ, કે આ ધ્વનિ વાચ્યાર્થમાં રહેલા ઉપમા અલંકાર તારા હોઠ જેવા લાલ બિંબફળ દ્વારા પ્રગટ થાય છે. એટલે કે સીધો અર્થ અલંકારવાળો છે, પણ તેમાંથી સૂચિત થતી વાત એટલે કે નાયકની ઈચ્છા એ એક સાદી હકીકત છે.
ઠીક છે. તો વસ્તુધ્વનિ એટલે કાવ્ય દ્વારા સૂચવાતી કોઈ છુપી હકીકત, વિચાર કે અભિલાષા. સારું, હવે બીજા પ્રકાર તરફ જઈએ, અલંકાર ધ્વનિ. આ નામ પરથી લાગે છે કે આમાં અલંકારની વાત હશે.
બરાબર પકડ્યું. હા, જ્યારે કાવ્યનો સૂચિત અર્થ જે વ્યંગ્યાર્થ છે એ પોતે જ કોઈ અલંકાર હોય, જેમ કે ઉપમા, રૂપક, વ્યતિરેક વગેરે, ત્યારે તેને અલંકાર ધ્વનિ કહેવાય. એટલે કે અહીં જે છુપાયેલો અર્થ છે તે કોઈ સાદી હકીકત નથી, પણ એક અલંકૃત ઉક્તિ છે.
આનું કોઈ સરળ ઉદાહરણ, જેમ કે કદાચ આપણે ગુસ્સામાં કોઈને કહીએ, તારામાં અને ગધેડામાં શોફેર, આમાં કંઈક એવું છે એ ચાલે?
હા હા, ખૂબ સરસ ઉદાહરણ. બરાબર, આ વાક્યનો સીધો અર્થ તો પ્રશ્ન પૂછવાનો છે, ખરું ને? પણ જે સૂચિત અર્થ છે, જે વ્યંગ્યાર્થ છે, તે શું?
કે તું ગધેડા જેવો મૂર્ખ છે.
બરાબર, આ ગધેડા જેવો એ ઉપમા અલંકાર થયો. તો આ બોલચાલની ભાષામાં અલંકાર ધ્વનિનું ઉદાહરણ કહી શકાય.
બરાબર, હવે કાવ્યમાંથી કોઈ ઉદાહરણ જોઈએ.
એક સુંદર સંસ્કૃત શ્લોક છે, લાવણ્ય કાંતિ પરિપૂરિત દિંગમુખે સ્મિન સ્મિરે અગુના તવ મુખે તરલાયતાક્ષી ક્ષોભમ યદેતિ ન મનાગતિ તેન મન્ય સુવ્યક્તમેવ જલરાશિરયમ પયોધી. એનો અર્થ છે, હે ચંચળ નેત્રોવાળી, લાવણ્ય અને કાંતિથી દિશાઓને ભરી દેતા તારા આ સ્મિત કરતા મુખને જોઈને પણ આ સમુદ્ર જરાય ક્ષોભ પામતો નથી, એટલે કે તેમાં ભરતી આવતી નથી, તે ઉછળતો નથી. તેથી હું માનું છું કે આ તો ખાલી પાણીનો જથ્થો જ છે, સાચો સમુદ્ર નથી.
ઓહો, અહીં કવિ સમુદ્રની ટીકા કરે છે, પણ આમાં સૂચિત અલંકાર કયો, એ કેવી રીતે?
જુઓ, અહીં કવિ સીધે સીધું નથી કહેતા, પણ સૂચવે છે કે આ નાયિકાનું મુખ ચંદ્રમા સમાન છે. કેમ? કારણ કે કાવ્ય પરંપરામાં એવી માન્યતા છે કે ચંદ્રને જોઈને સાચો સમુદ્ર ઉછળે છે, એમાં ભરતી આવે છે. હવે આ સમુદ્ર નાયિકાના મુખને જોઈને નથી ઉછળતો, એનો અર્થ થયો કે આ સમુદ્ર જ નકલી છે, કારણ કે નાયિકાનું મુખ તો ચંદ્ર જેવું જ અત્યંત સુંદર અને પ્રભાવશાળી છે. તો નાયિકાનું મુખ ચંદ્ર સમાન છે, આ જે સૂચિત ઉપમા અલંકાર છે તે જ અહીં અલંકાર ધ્વનિ છે. સમજાયું?
વાહ, હા બરાબર, આ તો અર્થની ગલીકુંચીઓ જેવું છે. પહેલામાં સૂચિત હકીકત, બીજામાં સૂચિત અલંકાર, આ બંને વચ્ચે કોઈ મૂળભૂત તફાવત ખરો કે પછી સરખા જેવા જ છે?
એક રીતે જોઈએ તો વસ્તુ અને અલંકાર ધ્વનિ વચ્ચે બહુ મોટો તાત્વિક ભેદ કદાચ નથી, કારણ કે અલંકારમાં પણ આખરે તો કોઈ વિચાર કે હકીકત જ રજૂ થાય છે ને. મુખ ચંદ્ર જેવો છે એ પણ એક વિચાર જ છે. મુખ્ય ફરક રજૂઆતની રીતનો છે. વસ્તુધ્વનિમાં એ વિચાર કે હકીકત સાદા, અવિચિત્ર, સીધા સ્વરૂપમાં સૂચવાય છે, જ્યારે અલંકાર ધ્વનિમાં એ જ વિચાર વધુ ચમત્કૃતિપૂર્ણ, થોડો વક્રતાવાળો, અલંકૃત રૂપમાં રજૂ થાય છે. એટલે વસ્તુધ્વનિમાં સહજતા છે, અલંકાર ધ્વનિમાં થોડી કળાત્મકતા, થોડી વિચિત્રતા છે. આપણા સ્રોતોમાં ભદ્રાત્મનો જેવા ઉદાહરણોનો પણ ઉલ્લેખ છે, જ્યાં શ્લેષ એટલે કે એક શબ્દના અનેક અર્થ એવા વાચ્ય અલંકારમાંથી ઉપમા જેવો વ્યંગ્ય અલંકાર સૂચવાય છે, જે પણ અલંકાર ધ્વનિ છે.
સમજાઈ રહ્યું છે. વસ્તુ એટલે સાદી વાત, અલંકાર એટલે શણગારેલી વાત, પણ બંને સૂચિત. હવે આવે છે ત્રીજો પ્રકાર, રસધ્વનિ. લાગે છે કે અહીં વાત વધુ ઊંડી અને મહત્વની બનશે, ખરું ને?
હા, તમે બરાબર પકડ્યું. ભારતીય કાવ્યશાસ્ત્રમાં રસધ્વનિને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કાવ્યમાંથી કોઈ હકીકત કે અલંકાર નહીં, પણ કોઈ મનોભાવ, ઇમોશન, કોઈ સંવેદના, ફીલિંગ કે કોઈ મનોદશા, મૂડ મુખ્યત્વે સૂચિત થાય, વ્યંજિત થાય, ત્યારે તેને રસધ્વનિ કહે છે. આનંદવર્ધન અને અભિનવગુપ્ત જેવા મહાન આચાર્યો તો ત્યાં સુધી કહે છે કે રસ જ કાવ્યનો આત્મા છે, અને આ રસ મુખ્યત્વે ધ્વનિ દ્વારા જ પ્રગટ થાય છે.
ભાવ, સંવેદના, આ કઈ રીતે સૂચવાય? આના ઉદાહરણો કેવા હોય, જરા વિસ્તારથી સમજાવો.
આપણે બે પરિચિત ગુજરાતી પંક્તિઓ જોઈએ. એક, ઘટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. બીજું, યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે ચુમું કે પહાનીએ તુને સનમ.
હા હા, આ પંક્તિઓ જાણીતી છે. પહેલીમાં યુવાનીનો થનગનાટ છે, એક જોશ છે, અને બીજીમાં પ્રેમની પરાકાષ્ઠા, એક આવેશ છે.
બરાબર. હવે જુઓ, આ પંક્તિઓમાં કોઈ છુપી હકીકત, વસ્તુ કે છુપો અલંકાર મુખ્ય નથી. જે કહેવાયું છે તે લગભગ સ્પષ્ટ છે, પણ મહત્વનું એ છે કે પહેલી પંક્તિઓ વાંચતા કે સાંભળતા આપણને યુવાનીના સારાસ, ઉત્સાહ, અદમ્ય જોશ અને કંઈક નવું કરવાની ઝંખનાનો સીધો અનુભવ થાય છે. એ ભાવનું જાણે આપણને સાક્ષાત્કાર, સંવેદન થાય છે. એ જ રીતે બીજી પંક્તિમાં પ્રિયપાત્ર પ્રત્યેના અનહદ પ્રેમ, સમર્પણ અને આવેશની એક તીવ્ર અનુભૂતિ આપણને ઘેરી વળે છે. અહીં કોઈ તર્ક કે વિચાર નથી, સીધો ભાવનો સ્પર્શ છે. આ બંને ઉદાહરણો રસધ્વનિના છે, કારણ કે તે ભાવકને સીધા ભાવ અનુભવ સુધી લઈ જાય છે. શાસ્ત્રીય પરિભાષામાં રસ શબ્દ મુખ્યત્વે આઠ કે નવ સ્થાયી ભાવો જેવા કે શૃંગાર, પ્રેમરતિ, વીર, ઉત્સાહ, શૌર્ય, કરુણ, શોક, હાસ્ય, હાસ, રૌદ્ર, ક્રોધ વગેરેની કાવ્યાત્મક અનુભૂતિ માટે વપરાય છે. પરંતુ કાવ્યમાં ઘણીવાર આ સ્થાયી ભાવો ઉપરાંત ક્ષણિક ભાવો, જેને સંચારી ભાવ કહે છે, જેમ કે ચિંતા, હર્ષ, ગ્લાનિ કે પછી ભાવોનું મિશ્રણ, જેને ભાવ શબલતા કહેવાય, એ પણ વ્યંજિત થતું હોય છે. આ બધાનો સમાવેશ વ્યાપક અર્થમાં ધ્વનિના આ ત્રીજા પ્રકારમાં જ થાય છે. તેથી આચાર્યો એને ક્યારેક વધુ સચોટ રીતે રસાદી ધ્વનિ પણ કહે છે, એટલે કે રસ, ભાવ, ભાવ શબ્દલતા વગેરેનો ધ્વનિ પડે છે.
એની એવી તે કઈ ખાસિયત છે જે તેને આટલું ઊંચું સ્થાન આપે છે?
આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. મુખ્ય તફાવત અનુભૂતિના સ્તર અને પ્રકારનો છે. જુઓ, વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ દ્વારા જે સૂચિત થાય છે તેને આપણે શબ્દોમાં પકડી શકીએ છીએ, વર્ણવી શકીએ છીએ. આપણે કહી શક્યા કે નાયિકાના મનમાં પ્રિયતમના મૃત્યુનો ભય છે, વસ્તુ ધ્વનિ. અથવા નાયિકાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, અલંકાર ધ્વનિ. એ બુદ્ધિગમ્ય છે, ખરું ને?
હા, બરાબર. એને આપણે વિચારી શકીએ છીએ, સમજી શકીએ છીએ.
પણ રસ ધ્વનિ દ્વારા જે ભાવનો અનુભવ થાય છે, જે સંવેદના જાગે છે, તેને શબ્દોમાં પૂરેપૂરી રીતે બાંધી શકાતી નથી. તમે યુવાની સાહસિક હોય છે એમ લાખ વાર કહો, પણ ઘટમાં ઘોડા થનગને પંક્તિ વાંચીને જે જોશ અને થનગનાટનો અનુભવ થાય છે તે એ સીધા વિધાનથી નથી થતો. એ જ રીતે મને તારા પ્રત્યે ખૂબ પ્રેમ છે એવું કહેવાથી યારી ગુલામી જેવો પ્રેમનો આવેશ અને સમર્પણનો સાક્ષાત્કાર નથી થતો. એ અનુભવ અલગ જ છે. રસની અનુભૂતિ શબ્દોના અર્થમાંથી એટલી નથી આવતી જેટલી કાવ્યના સમગ્ર પરિવેશ, પાત્રો, તેમનું વર્તન, પરિસ્થિતિ, વર્ણન, શબ્દપ્રયોગ, લય, છંદ આ બધાના એક ખાસ સંયોજનમાંથી સ્ફુરે છે, જેને શાસ્ત્રમાં વિભાવ, અનુભાવ, સંચારી ભાવ વગેરે કહે છે. માત્ર શૃંગાર એવો શબ્દ બોલી દેવાથી શૃંગાર રસનો અનુભવ ન થાય. પણ જો કવિએ પ્રેમની પરિસ્થિતિ, નાયક નાયિકા, તેમની ચેષ્ટાઓ વગેરેનું એવું આલેખન કર્યું હોય તો શૃંગાર શબ્દ વાપર્યા વગર પણ ભાવકના ચિત્તમાં શૃંગાર રસ જાગી ઉઠે છે. આ જ કારણે એક મહત્વનો ભેદ પાડવામાં આવ્યો છે. વસ્તુ અને અલંકાર શબ્દો દ્વારા સીધા કહી શકાય છે, એટલે કે તે વાચ્યતા સહી શકે છે, ના વિષય જેવા ધ્વનિ કયા છે. જ્યારે રસધ્વનિ કેવળ કાવ્યના આસ્વાદ દ્વારા, એક વિશિષ્ટ ભાવનાત્મક અનુભૂતિ દ્વારા જ ગ્રાહ્ય બને છે, તેને સીધા શબ્દોમાં કહી શકાતો નથી, તે વાચ્યતા સહી શકતો નથી, તેથી તેને અલૌકિક એટલે કે સામાન્ય લૌકિક અનુભવથી પર અસાધારણ ધ્વનિ કયો છે.
અચ્છા, આ બહુ મહત્વની વાત છે. એટલે વસ્તુ અને અલંકાર ધ્વનિ જાણે કે બુદ્ધિના સ્તરે કામ કરે છે, જ્યારે રસધ્વનિ સીધો હૃદયને, અનુભૂતિને સ્પર્શે છે અને એ અનુભવ શબ્દોમાં પૂરો વર્ણવી શકાતો નથી. આથી જ કદાચ એને કાવ્યનો આત્મા કહ્યો હશે. તો પછી આ ત્રણેયમાં સ્વાભાવિક રીતે જ રસ ધ્વનિનું સ્થાન સૌથી ઊંચું ગણાતું હશે.
બિલકુલ, એમાં કોઈ શંકા નથી. ધ્વનિ સિદ્ધાંતના પ્રસ્થાપકો, ખાસ કરીને આનંદવર્ધન અને તેમના ટીકાકાર અભિનવ ગુપ્ત, સ્પષ્ટપણે માને છે કે કાવ્યમાં અંતિમ લક્ષ્ય અને સર્વોચ્ચ તત્વ રસાનુભૂતિ જ છે. માટે રસધ્વનિ જ કાવ્યનો મુખ્ય આત્મા છે. તેઓ કહે છે કે કવિએ સભાનપણે રસ નિષ્પન્ન કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. એટલું જ નહીં, ઘણીવાર તો વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિનું કાર્ય પણ રસ જગાડવાનું જ હોય છે. તેઓ પોતે સાધ્ય નથી હોતા, પણ રસ સુધી પહોંચાડવાના સાધન બને છે ત્યારે જ તેમનું સાચું મૂલ્ય પ્રગટ થાય છે.
એટલે કે વસ્તુ અને અલંકાર પણ આખરે તો રસના અનુભવમાં મદદરૂપ થાય છે એમ. પેલા ઉદાહરણોમાં આ વાત લાગુ પડે.
ચોક્કસ. પેલો ગચ્ચ ગચ્ચ વાળો શ્લોક યાદ કરો, એમાંથી તું જઈશ તો હું મરી જઈશ એવો વિચાર સૂચવાયો, પણ શું કાવ્યનો પ્રભાવ ત્યાં અટકી જાય છે? ના, એ વિચાર દ્વારા આપણને નાયિકાના ઉત્કટ વિરહપ્રેમની, તેની વેદનાની તીવ્ર સંવેદના થાય છે. આ અંતિમ અનુભૂતિ જ રસધ્વનિ છે, અહીં વિપ્રલંબ શૃંગાર રસ. તો જુઓ, વસ્તુધ્વનિ અહીં રસ સુધી લઈ ગયો. તેવી જ રીતે લાવણ્ય કાંતિવાળા શ્લોકમાં તારું મુખ ચંદ્ર જેવું છે એવો સૂચિત અલંકાર અલંકાર ધ્વનિ છે. પણ એ માત્ર એક સરખામણી નથી. એ સરખામણી દ્વારા નાયિકાના અદ્ભુત સૌંદર્ય પ્રત્યે નાયકના મનમાં રહેલો ઊંડો અનુરાગ, તેનો પ્રેમભાવ, તેની મુગ્ધતા વ્યક્ત થાય છે. આ ભાવની અનુભૂતિ એ શૃંગાર રસધ્વનિ છે. આમ અલંકાર ધ્વનિ પણ આખરે રસમાં પરિણમ્યો. કાવ્યમાં અર્થના સ્તરો આમ એક પછી એક ખુલતા જઈ શકે છે.
એક વ્યંગ્યાર્થમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, અને જ્યારે વસ્તુ કે અલંકાર ધ્વનિ આખરે ભાવકને કોઈ ગહન રસાનુભૂતિ સુધી પહોંચાડે ત્યારે જ કાવ્યનો હેતુ સાર્થક થાય છે અને ધ્વનિનું પૃથ્થકરણ પૂર્ણ ગણાય છે એમ કહેવાય.
તાના ભાવક માટે આ બધી સમજણનો સાર શું?
સારાંશ રૂપે કહીએ તો પહેલી વાત, કવિતા ફક્ત શબ્દોનો સીધો અર્થ નથી આપતી, પણ ઘણું બધું સૂચવે છે. આ સૂચિત અર્થ એટલે ધ્વનિ. આપણે તેના ત્રણ મુખ્ય પ્રકારો જોયા. એક વસ્તુ ધ્વનિ, જ્યાં કોઈ હકીકત, વિચાર કે બાબત સૂચવાય છે.
જ્યાં કોઈ અલંકાર સૂચવાય છે. ત્રણ, અને રસધ્વનિ, જ્યાં કોઈ ભાવ, સંવેદના કે મનોદશા મુખ્યત્વે સૂચવાય છે અને અનુભવાય છે.
બીજું મહત્વનું તારણ એ છે કે ધ્વનિ સિદ્ધાંત આપણને કવિતાના ઊંડાણમાં ઉતરવા અને શબ્દોની સપાટી નીચે રહેલા અર્થોને પામવા માટે એક દ્રષ્ટિ આપે છે. એ આપણી કાવ્યાનુભવની સૂક્ષ્મતાને વધારે છે. અને સૌથી મહત્વનું તારણ, આ ત્રણેયમાં રસધ્વનિનું સ્થાન સર્વોપરી છે. કારણ કે કવિતાનું અંતિમ લક્ષ્ય માત્ર બૌદ્ધિક સમજણ આપવાનું નથી, પણ ભાવકના હૃદયને સ્પર્શીને તેને એક વિશિષ્ટ ભાવનાત્મક અનુભૂતિ, એક સંવેદનનો સાક્ષાત્કાર કરાવવાનો છે. અને આ કાર્ય મુખ્યત્વે રસધ્વનિ દ્વારા જ થાય છે. એ જ કવિતાનો પ્રાણ છે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણે જોયું કે કવિતામાં અર્થના કેટલા સ્તર હોય છે, વાચ્યાર્થ અને તેની નીચે વસ્તુ, અલંકાર કે રસરૂપે વ્યંગ્યાર્થ. તો વિચારવા જેવી વાત એ છે કે શું આ સૂચિત અર્થના વિવિધ સ્તરોની સમજણ માત્ર કવિતા પૂરતી સીમિત છે, કે પછી આપણી રોજિંદી વાતચીતમાં, અન્ય કળાઓમાં કે માનવ વ્યવહારમાં પણ આપણને આવા સપાટી નીચે છુપાયેલા સૂચિત અર્થોનો અનુભવ થતો હોય છે? બીજે ક્યાં આપણને આવા ધ્વનિનો સામનો કરવો પડે છે? આ એક વિચારવા જેવો મુદ્દો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.